શ્રી નિયમ સારગી ધર્મદપ શાસ્ત્ર છે એનો શુદ્ધ ભાવ અધિકાર અને શુદ્ધ આત્માનો અધિકાર, શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે એ બતાવનારું શાસ્ત્ર છે. અને એમાં પણ આ ઉત્કૃષ્ટ શુદ્ધ ભાવ અધિકાર શુદ્ધ આત્માને બતાવનારો અધિકાર એમાં આચાર્ય ભગવાને 38મી ગાથામાં જીવાની બહિર્તત્વ છે, કર્મની ઉપાધિ પર્યાય કરી છે, એવું શુદ્ધાત્મા ઉપાધિ છે. ત્યાં મૂળમાં જીવાની બહિર્તત્વ કહ્યું છે. અહીંયા એ ભાવને મૂળમાં પરદ્રવ્ય કહે છે. ટીકાકારે પરદ્રવ્ય કયા સાત સુખના સમૂહને, અને આમાં મૂળમાં પુરુષોના આચાર્ય ભગવાન પરદ્રવ્ય કહે છે, એનું બહુ સ્વરૂપ સમજવા જેવું છે. પૂર્વતમ પૂર્વત સ્વયં ભાવા પરદવમ પરતહાવ વિધેયમ સગદવમ ઉપવાદેયમ મંત્ર તત્ત્વમ હવે પા બીજું છે નિયમ સાથે એમાં વ્યાજરી એક બે એનો અનિવાર્ય પહેલા પૂર્વોક્ત સર્વ ભાવો એટલે જે પૂર્વે કહેવાય ગયા એ બધા વિશેષ ભાવો પર્યાયો પરિણામો એ બધા પર સ્વભાવો છે, એ આત્મ સ્વભાવ નથી. પર્યાય માત્ર આત્મ સ્વભાવ નથી, પર્યાય માત્ર પર સ્વભાવો છે. આત્મ સ્વભાવથી પર સ્વભાવ ભિન્ન છે. આત્મ સ્વભાવ એ પરમ પારનામિક સ્વભાવે વિરાજમાન પરમાત્મા દ્રવ્ય એ આત્મ સ્વભાવ છે. અને પૂર્વોક્ત જેટલા ગુણ સ્થાન માર્ગના સ્થાન આદિ જે પરિણામો કયા એ બધા પર સ્વભાવો છે. સ્વ સ્વભાવ નથી પણ પર સ્વભાવ છે, અને પર સ્વભાવ હોવાને કારણે ધ્યેય છે. અને એ બીજો બોલ કે છે પરદ્રવ્ય છે. ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે. ત્યારે પૂર્વોક્ત જેટલા પરિણામો કયા એ પરિણામનો આત્મામાં અભાવ છે. કેમ કે આત્મામાં અભાવ કેમ છે, કેમ કે પર સ્વભાવો છે અને સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાસ્તિ છે, માટે તે પરિણામ માત્રને પરમાત્મા પરદ્રવ્ય કહે છે. પર ભાવ કહે છે અને પરદ્રવ્ય કહે છે, બે વિશેષણથી ભેદજ્ઞાન કરાવીને સ્વદ્રવ્ય અને સ્વભાવ શું એનું જ્ઞાન કરાવે છે, ભાન કરાવે છે. તેથી એ છે આ બધા પરિણામ માત્ર 14 ગુણ સ્થાન માર્ગના સ્થાન વ્યવહાર રત્નત્રયના પરિણામો કે નિશ્ચય રત્નત્રયના પરિણામો એ બધા પરિણામો પર સ્વભાવ છે અને પરદ્રવ્ય છે. એ કારણે તે હેય તત્વ છે. એ ઉપાદેય પણ નથી, ધ્યેય પણ નથી અને જ્ઞેય પણ નથી. પણ એ બધા ભાવો પર સ્વભાવો અને પરદ્રવ્ય હોવાને કારણે હેય છે. અને અંતઃતત્વ ઓલા બધા ભાવો બહિર્તત્વ છે, પર સ્વભાવ હોવાને બહિર્તત્વ. અને ભગવાન આત્મા જે ચિદાનંદ આત્મા છે, એ રૂપ અનાદિઆનંદ, એ અંતઃતત્વ છે, અંદરનું તત્વ છે. આ બધા બહારના તત્વો છે, બહારના તત્વ પરસવાઓ છે અને પરસવાઓથી પરસવે છે અને જે કારણે તે હે છે ઉપાદાય નથી. એમાં આત્મબુદ્ધિ કરવા યોગ નથી, એમાં મમતા કરવા યોગ નથી. મમતા કરવા યોગ નથી કેમ કે પરસવાઓ છે માટે મમત્વ કરિશ્મા અને એ પરદ્રવ્ય છે માટે એમાં મમતા કરિશ્મા. એ પર સ્વભાવો છે માટે આત્મા એનો કરતા નથી અને એ પરદ્રવ્ય હોવાને કારણે આત્મા એનો કરતા નથી. પોતામાં જીવમાં ઉત્પન્ન થતા પરિણામની વાત ચાલે છે. આ છ દ્રવ્ય તો ભિન્ન છે, અહીંયા અધ્યાત્મમાં એને છ દ્રવ્ય નથી કહ્યું. આગમમાં એ છ દ્રવ્ય એને કહે છે, અધ્યાત્મમાં પરિણામ માત્ર ને પરદ્રવ્ય કહે છે. એ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી એમ પોતામાં ઉત્પન્ન થતા કોઈ પણ પરિણામ રાગ દ્વેષ મોહ મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રના પરિણામ હો કે સમ્યક દર્શન ચારિત્રના પરિણામ હો, પરિણામ માત્ર પર સ્વભાવ છે, પરદ્રવ્ય છે. તેથી આત્માનો એની સાથે કરતા કર્મ સંબંધ નથી, આત્મા એનો કરતા નથી. એમ આત્મા એ ભાવનો કરતા નથી, આમ આત્મા એ ભાવનો જ્ઞાતા પણ નથી. એટલે પરિણામ કર્મ પણ નથી અને પરિણામ જ્ઞે પણ નથી. આત્મા કરતા અને આ બધા ભાવો એ મારું કર્મ એમ કરતા કર્મ સંબંધનો અભાવ છે અને આત્મા જ્ઞાતા અને આ બધા ભેદો મારું જ્ઞેય એ જ્ઞેય છે એમ નથી. કરતાનું કર્મ નથી, જ્ઞાતાનું જ્ઞેય નથી, પણ હે છે. હે છે એટલે કે એનું લક્ષણ વાયુ નથી, એ પારકી વસ્તુ છે. એની એનાથી ઉદાસ થઈને તું આત્માનો અનુભવ કર, એ અંતર તત્વ છે. આ બધા બહિર્તત્વ છે, પરિણામ માત્ર રમત સફળ દશા હો. અશુભ ભાવ તો પર ભાવને પરદ્રવ્ય છે, પણ શુભ ભાવ દયાદાન કરુણા કોમળતાના પરિણામ પણ પર પ્રભાવોને પરદ્રવ્ય છે. તેથી શુભાશુભ ભાવને કરે એને અમે આત્મા કહેતા નથી અને શુભાશુભ ભાવને જાણે તેને પણ અમે આત્મા કહેતા નથી. આત્મા આત્માને જાણે તેને અમે આત્મા કહીએ છીએ. કર્તાનું પર નથી પરિણામ કેમ કે પરદ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી, એમાં જ્ઞાન છે. એમાં અહીંયા સ્વદ્રવ્ય ભગવાન આત્મા છે દ્રષ્ટિનો વિષય અને જે આ પરિણામ છે તે પરદ્રવ્ય છે અને પરદ્રવ્ય છે તેથી આત્મા એનો કરતા નથી ને આત્મા એનો જ્ઞાતા માનતો. એને કર્મની માન્યતા કરે તો જ્ઞાન અને એકાંતે એને જ્ઞેય બનાવે તો પણ અજ્ઞાન છે. માટે ખરેખર એ કર્તાનું કર્મ નથી, જ્ઞાનનું ધ્યેય નથી અને જ્ઞાનનું જ્ઞેય પણ નથી, પણ એ તત્વ છે. અંતર તત્વ એવું સ્વદ્રવ્ય બોલવામાં પરદ્રવ્ય કહ્યું. હવે અંતર તત્વ અંદરમાં રહેલો ઉત્પાદ વેથી રહેલો ધ્રુવ પરમાત્મા અંદર અંતર તત્વ અંદરનો તત્વ છે અને પરિણામ છે બહિર્તત્વ છે. બહારના ભાવો છે, બધા બહાર લોટે છે, આત્માના સ્વભાવમાં આવતા નથી. અને અંતરતત્વ જે જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એવા અનંત અનંત મૂર્તિ વિરાજમાન પરમાત્મા છે, જેનો સ્વભાવ પરમકારણ ભાવ છે, તે સ્વદ્રવ્ય છે. તે સ્વદ્રવ્ય આત્મા ઉપાધિ છે. બોલું એ છે પર સ્વભાવને પરદ્રવ્ય હોવાને કારણે પરિણામ માત્ર અને જેમાં પરિણામ નથી એવો અપરિણામી આત્મા, અપરિણામી આત્મા એ સ્વદ્રવ્ય હોવાને કારણે ઉપાધિ છે. એટલે કે જે જણાય છે તે હું છું, જાણે છે તે હું નથી. દ્રષ્ટિ જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ પ્રગટ થાય છે જે પર સ્વભાવો ને પરદ્રવ્ય છે અને દ્રષ્ટિનો જે વિષય છે તે સ્વભાવ અંતર તત્વ અને તે સ્વદ્રવ્ય હોવાને કારણે તે એક જ ઉપાધિ છે. દ્રષ્ટિ જે છે, દ્રષ્ટિ છે તે પરભાવ ને પરદ્રવ્ય છે, અને દ્રષ્ટિનો જે વિષય છે તે સ્વભાવ અને સ્વદ્રવ્ય છે. પછી દ્રષ્ટિ જયારે એમાં અભેદ થાય છે ત્યારે તો કઈ ધ્યેય છે આ ઉપાધે એવું કઈ નથી, એ તો અનુભવ માત્ર. પેલા નહીં પક્ષી નક્કી કરવું જોઈએ, અને પક્ષાતિક્રાંત થતાં એ કથનથી દ્રષ્ટિ પણ અભેદ થાય છે. ત્યારે અભેદ થઈ અનન્ય થઈને તે જાણે છે, પણ અન્ય પણ રહીને અનન્ય થાય છે એ ખાસ ખ્યાલ રાખે.
અન્ય પણ રહીને અનન્ય પણ થાય છે.
માટે અહીંયા એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાધિ છે. ટીકા, આ હે ઉપાધિ અથવા ત્યાગ્રહણના સ્વરૂપનું કથન છે. શું ત્યાગ્ય છે છોડવાયો, અને શું ગ્રહણ કરવાયો છે એનું સ્વરૂપનું આ ગાથામાં કથન અત્યારે ભગવાન કહેવા માંગે. પરિણામ કહો તો જીવ કા પરિણામ હો જાતા હૈ, અને પરદ્રવ્ય કહો તો જીવ કા પરિણામ નહીં હોતા. જીવ કા પરિણામ નહીં હૈ ઇસલિયે કરતા જો એ પરિણામ એને કહે તો પરિણામ તો જીવ ના કહેવાય. પ્રશ્ન આવે જો પરિણામ કહીએ તો, પણ જો પરદ્રવ્ય કહીએ તો કથનચિત ભિન્ન અભિન્ન કે કથનચિત કરતા કરતા કઈ લાગુ પડતું નથી. કથનચિત એ વ્યવહારનો જનક છે. કથનચિત જે શબ્દ છે એ વ્યવહારનો જનક છે. કેમ કે કથનચિત જે કરતા ને કથનચિત કરતા પરિણામ જો રાખો તો કથનચિત કરતા ન કરતા એમ થાય, અને પરિણામ રાખો તો વ્યવહાર ને એક નાતા ને નિશ્ચય ને એક નાતા નહીં એ કથનચિત એમાં આવે. પણ જો પરદ્રવ્ય છે તો પરદ્રવ્ય તો કોઈ અપેક્ષા એક બીજા દ્રવ્યનું કરતા છે નહીં, એમ પરિણામ સ્વતંત્ર પ્રગટ થાય છે, એના ષટકારકથી પ્રગટ થાય છે. પર સ્વભાવ છે, જેમ પરદ્રવ્ય છે એ દ્રવ્ય પરમે છે, એમ આ પણ પરદ્રવ્ય પરમે છે. આ પરદ્રવ્ય અંદરમાં પરમે છે, અને ઓલા પરદ્રવ્ય બહારમાં પરમે છે, અને બહારના પરદ્રવ્યથી ભિન્ન છે, અને અંદરના પરદ્રવ્યથી પણ આત્મા ભિન્ન છે. આત્મા ઉપાધિ છે. જો પરિણામ કયો એ આત્માના આત્માના પરિણામ તરીકે શ્રદ્ધામાં રાખશો તમે તો શ્રદ્ધા પ્રગટ નહીં થાય, પણ એ પરિણામને પરદ્રવ્ય માનશો તો શ્રદ્ધા પ્રગટ થઈ જશે. જેમ પરદ્રવ્ય એની સાથે કર્તાકર્મ સંબંધ નથી, એમ પરદ્રવ્ય સાથે જ્ઞાતાગ્નિનો સંબંધ પણ નથી. નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વ એવો, અહીંયા આ પરદ્રવ્યની સાથે કર્તાકર્મ સંબંધ નથી, અને પરપદાર્થની સાથે જ્ઞાતાગ્નિ પણ નથી. નથી કેમ કે પરિણામ પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યને જાણતા સ્વદ્રવ્ય નહીં જણાય. બરાબર, જે મતિશુદ્ધ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરદ્રવ્ય છે. એ મતિશુદ્ધ જ્ઞાન પરદ્રવ્ય હોવાને કારણે આત્મા એનો કરતા નથી, અને મતિશુદ્ધ પરદ્રવ્ય હોવાને કારણે આત્મા એનો જ્ઞાતા પણ નથી. એ તો જ્ઞાયકનો જ્ઞાતા છે. એ ધ્યેય પણ નથી અને જ્ઞેય પણ નથી, પણ એ છે. પરિણામ માત્ર એ છે, એટલે કે એમાં આત્મબુદ્ધિ કરવાયું નથી. મમતા કરિશ્મા, પરદ્રવ્ય જાણશે તો મમતા છૂટી જશે, અને પરિણામ જાણશે ને માનશે તો મમતા રહી જશે.
બરાબર,
આ મારા પરિણામ છે. આ પરિણામ મારાથી શરૂઆત થાય. મારા એટલે મોત, કેમ કે છે પરદ્રવ્ય, અને પરદ્રવ્યને મારા માનવા એનું નામ મમત્વને મિથ્યાત્વ છે. એકદમ ઊંચા પ્રકારની વાત છે. આ ત્રણ લોકના નાથે સિમંદર ભગવાને કરેલી વાત કુનકુન ભગવાન એ લાવીને આ નિયમસારમાં વાત કરી છે. એ સમયસારમાં બધા પરિણામને ઉદ્ગલમય પરિણામ કયા, ઉદ્ગલમય પરિણામ કયા, એને અહીંયા પરદ્રવ્ય કયા.
બરાબર,
ઉદ્ગલમય પરિણામ કહો કે પૂદગલ કહો, અભેદથી પૂદગલ છે. અહીંયા પૂદગલ ન કહેતા એને પરદ્રવ્ય કહ્યું. શરૂઆત છે હજી ઉડાણની, કે વા એ ભૂતગલના સંબંધથી થતા જીવના પરિણામ, ભૂતગલથી થતા જીવના પરિણામ એ પૂતગલનો સદભાવ અને અભાવ સંબંધ, ઈ જે જીવના પરિણામ છે એ પૂતગલમય પરિણામ છે, એ જે પૂતગલ છે એમ કહીને ભેદજ્ઞાન કરાય. પણ અહીંયા એ પરિણામને જીવના પરિણામ આપવા જ નથી, એને ફર્દ વેક્યો છે, પછી પ્રશ્ન રહેતો નથી. ઓના કરતા ઊંચી વાત, ફર્દ મેં કહ્યું ખરા. પરિણામ છે એ વ્યવહારે જીવનું હોય, એમાં કથનચિત વ્યવહાર ને નિશ્ચય. પરિણામ જો થાપો તો થાય, પણ પરદ્રવ્ય થાપો ત્યાં કથનચિત જીવના ને કથનચિત પરિણામ હોય જ નહીં, પરદ્રવ્ય છે. એમ કહ્યું કે જીવના પરિણામ ઉદગલનું અવલંબન લે છે ને અવલંબન છોડે છે. સમયસારમાં અજીવ અધિકાર, તો તેથી ઉદગલના સંગે થાય છે, માટે ઉદગલમય પરિણામ કહીને એનાથી વૈજ્ઞાન કરે. અહીંયા એ છે કે જીવને પરિણામ ન હોય, એ તો પરદ્રવ્ય જ છે. એક સ્વદ્રવ્ય અને એક પરદ્રવ્ય, આત્મા અપરિણામી છે. આત્માને પરિણામ ન હોય અને પરિણામ ન હોય, પરિણામ હોય તો પરદ્રવ્ય આત્માનું થઈ જાય છે, અને એ પરદ્રવ્ય આત્માનું થતા એમાં મમતા સૂક્ષ્મ રહી જાય છે. મમતા સૂક્ષ્મ રહી જતી હતી, એ મમત્વ ભાવ છોડવા માટે પરદ્રવ્ય કહ્યું. આ ઉપરનો લેટ પરદ્રવ્ય છે, એમાં મમતા નહીં થાય. શાંતિભાઈ સાથે કેમ કે પારકી ચીજ છે એમ જી ઉત્પન્ન થતા ઉત્પાદિક પરિણામો પરદ્રવ્ય છે. જો એને પરિણામ કહે તો કથનચિત કરતા ભોગતાનો સંબંધ લાગે, કથનચિત પણ લાગુ પડે. પણ જ્યાં પરદ્રવ્ય કહ્યું, જ્યાં પરદ્રવ્ય કહ્યું ત્યાં કથનચિત કરતા ભોગતા કે જ્ઞાતાગ્નિનો સંબંધ જ નથી. સીધો પરદ્રવ્ય કહ્યું. બધા પરિણામ જે પૂર્વોક્ત પરિણામ કયા બધા અમે, કે જે આત્મામાં નથી, જે આત્મામાં નથી એમ તો કહેતા આવીએ છીએ, પણ જે નથી આત્મામાં તે જીવના પરિણામ છે કે પરદ્રવ્ય છે કે પરદ્રવ્ય છે. તમને બધાને એમ અમે લાગ્યું કે આ જીવમાં નથી, જીવમાં નથી, ગુણતા નથી, માર્ગનાતા નથી, જ્યાં સુધી તમારી બુદ્ધિમાં એ જીવના પરિણામ છે એવું મમતા રહેતું હતું. એ સૂક્ષ્મ મમતા છોડાવવા માટે કહી છે કે પરદ્રવ્ય છે. ત્યાં પરદ્રવ્ય કહ્યું મમતા છૂટી, જ્યાં પરિણામમાં મમતા છૂટી કરતા બધી છૂટી, એટલે અકર્તા આવ્યો, નાયક ઉપર દ્રષ્ટિ આવ્યો કરે છે. છેલ્લામાં છેલ્લો પોઈન્ટ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય છે એની સાથે કરતા કેમ કથનચિત લાગુ ન પડે, કથનચિત નાતા કઈ ના લાગુ પણ કેમ પ્રથક છે. કથનચિત પરિણામ સિદ્ધ થઈ જાય. અહીંયા કે છે કે એ મારા પરિણામ છે એવી મમતા અનાધિકારની છે, પણ તારા પરિણામ જ નથી. કેમ કે પરદ્રવ્ય છે એ તારી ક્યાંથી થાય? હજી તો તું દેહ મારો ને કુટુંબ મારો ને ધન વૈભવ મારા અધ્યાત્મની પરાકાષ્ઠામાં કે છે કે જે વ્યવહાર નહીં આ બધા પરિણામને જીવના પરિણામ કે છે એને શુદ્ધ નહીં કહે છે કે પરદ્રવ્ય છે. વ્યવહાર નહીં અન્યથા કથન કરે છે. જીવને પરિણામ ન હો એ પરિણામ બધા પરદ્રવ્ય સ્વરૂપે છે. એકદમ ઊંચા પ્રકારની દ્રષ્ટિના વિષયની વાત છે. આવો આત્મા લક્ષ્મણ આવ્યા સિવાય આત્માને આત્મદર્શન થતા નથી. ખરેખર પરદ્રવ્યથી સ્વદ્રવ્યના દર્શન થતા નથી. જે ભેદ છે ને, ભેદ પર્યાયનો ભેદ, એ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યથી સ્વદ્રવ્ય દર્શન થતા નથી, પણ એ પરિણામ અનન્ય થઈને અભેદ થાય તો આત્મા થાય છે, ત્યારે દર્શન થાય છે, ત્યારે પરદ્રવ્ય ન રહ્યું. ભેદ છે ત્યાં સુધી પરદ્રવ્ય છે. એ પરિણામ જે પરદ્રવ્ય છે એનાથી સ્વદ્રવ્ય દર્શન ન થાય. પણ આ હું છું એમ જે ભાવમાં આવ્યું એ ભાવ અંદરથી અંદરમાં અભેદ થઈ જાય છે, તો એ આત્મા થઈ જાય છે. પછી પરદ્રવ્ય વેદને પરદ્રવ્ય કહેવાય. કે પછી ક્ષેત્ર ક્યાં રહ્યું? વેદ છે ત્યાં સુધી પરદ્રવ્ય છે, એને એ અભેદ થઈ ગયો, તે આત્મા થઈ ગયો. દ્રષ્ટિને દ્રષ્ટિનો વિષય પછી એક થઈ જાય છે. એનું ફળ પરદ્રવ્ય જાણવાનું ફળ અનુભવ થાય. પરિણામ કા ભેદ નહીં, પરિણામ કા ભેદ કા નામ પરદ્રવ્ય. જેમ પરદ્રવ્ય ઉપર લખતા રાગી પ્રાણીને રાગ થાય છે, એમ પરિણામના ભેદ ઉપર લક્ષ રાખતા રાગી પાણીને રાગ થાય છે. નિર્વિકલ્પ આત્માનો અનુભવ થતો નથી, માટે એને પરદ્રવ્ય કહેતા. એનાથી દ્રષ્ટિ વિમુખ થઈ જાય છે, પરાન્મુખ થઈ જાય છે, અને સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ આવે છે, અનુભવ થાય છે. હવે પરિણામને જ્યાં પરદ્રવ્ય કહ્યું, મમતા છોડાવવા, થોડી દે મમતા, પરિણામ તારા નથી. બીજાના પરિણામ તો આત્માના નથી, પણ પોતામાં ઉત્પન્ન થતા પરિણામ ક્રોધમાન માયા લોભના પરિણામ આત્માના નથી. મિચ્છાત્વના પરિણામ આત્માના નથી, એ તો પરદ્રવ્ય છે. પરિણામ તો નથી, અપરિણામી છે, નિષ્ક્રિય છે, ધ્રુવ છે, સ્વદ્રવ્ય છે. સ્વદ્રવ્ય પરિણમે નહીં. સ્વદ્રવ્ય પરિણમે છે ને, એમાં અંદરનું પરદ્રવ્ય પરિણમે છે. હું તો અપરિણામી છું. જેમ બહારના છ દ્રવ્ય પરિણમે છે, એમ અંદરના પણ પરદ્રવ્ય પરિણમે છે. પરદ્રવ્ય પરિણમે વગર રહીએ નહીં, અને સ્વદ્રવ્ય કદી પરિણમે નહીં. અને પરદ્રવ્ય પરિણમે વગર રહીએ નહીં. બહુ ઊંચા પ્રકારના આ તો કોઈ બે ગાથા છે. જાણે સાક્ષાત ત્રણ લોકના નાથનો સરોજનો સાર ચોવીસ તીર્થંકરે કહેલી વાત છે. ભૂતકાળના તીર્થંકરોએ આ કહ્યું, વર્તમાનના વીસ તીર્થંકર આ કહે છે, અને ભાવિના તીર્થંકરો પણ આ કહે. પરદ્રવ્ય કે છે પરિણામ, ત્યારે એ પરિણામમાં આત્મબોધ છૂટી જશે, મમતા છૂટી જશે. પરિણામ કહે તો કથનચિત મારા ને કથનચિત પૂતગલના ફ્યાદવાદ લાગવું પડે. પણ પરદ્રવ્યની સાથે ભેદ અભેદ, કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન, આ પુસ્તક કથનચિત આત્માથી ભિન્ન અને કથનચિત અભિન્ન લાગુ પડતું, કેમ કે આ પરદ્રવ્ય છે.
કોઈ પણ પ્રકારનો વ્યવહાર લાગુ ન પડે તો પરદ્રવ્ય
છે, એ પરદ્રવ્યનું સ્વરૂપ છે. તદ્દન આત્મા એનાથી ભિન્ન છે, એવા આત્માને તું દ્રષ્ટિમાં લે તો અનુભવ થશે. ક્યાંય ને ક્યાંય પર્યાયનો પક્ષ રહી ગયો, કરવાના બાને પક્ષ રહી ગયો કે જાણવાના બાને પક્ષ રહી ગયો, તો પર્યાય દ્રષ્ટિ રહી જશે, મમતા છૂટશે નહીં, અને નિર્મમત્વ વિતરાગ ભાવ પ્રગટ નહીં થાય, મમત્વ રહી જશે. મમતા છે સંસાર છે, અને ખરેખર મમતાની શરૂઆત પરિણામથી થાય છે, અને પરિણામના વિષયમાં મમતા પછી થાય છે. ખરેખર મમત્વભાવ પરિણામમાં થાય છે, અને પછી પરિણામના જે નિમિત્તો છે એમાં મમતા એમ કહેવામાં આવે છે. પહેલું શરૂઆતમાં જે ઇન્દ્રિય જ્ઞાન ઉભું થાય છે, એ ઇન્દ્રિય જ્ઞાન મારું, એમાં મમતા થઈ. હવે જે ઇન્દ્રિય જ્ઞાનમાં મમતા થઈ, તો ઇન્દ્રિય જ્ઞાનનો જે વિષય દેહાદી, એમાં મમતા થયા વગર રહેતી નથી, પણ પરિણામમાં મમતા ન થાય તો બીજા કોઈ પદાર્થમાં મમતા થઈ શકે નહીં. માટે પરિણામની મમતા છોડાવવા એને પરદ્રવ્ય કહે છે. આ ઇન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય છે એ પરદ્રવ્ય છે. ઇન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય છે પર્યાય એ પરદ્રવ્ય છે, અને એ પરદ્રવ્યને સ્વદ્રવ્ય માને એ મિથ્યાત્વ છે. અને એમાં મમતા જે થઈ, જ્ઞાનના ઉઘાડમાં મમતા થઈ, તો જ્ઞાનનો જેટલો વિષય છે બહારનો, તો હીરામાં મમતા થઈ ગઈ. સીધી હીરામાં મમતા ન થાય, પરિણામમાં મમતા થાય તો હીરામાં મમતા થઈ કહેવાય. નિશ્ચયથી તો પરિણામમાં મમતા થાય છે. બહુ ઊંચી વાત છે. પરિણામમાં મમતા થાય તો પરદ્રવ્યમાં મમતા થઈ કહેવાય, પણ પરિણામમાં જેને મમતા છૂટી ગઈ પરદ્રવ્ય છે તો પરદ્રવ્યમાં મમતા થવાનો પ્રશ્ન રહેશે નહીં. મૂળમાં ઘા મારી દેશે. એમ કે છે કે જ્ઞાને એમ જાણ્યું કે આ પરિણામ બધા પરદ્રવ્ય છે, એમ જે જાણે જ્ઞાન એનું નામ પ્રત્યાખ્યાન છે. એને પરદ્રવ્ય જાણે, જે જ્ઞાન પરિણામને પરદ્રવ્ય જાણે, આ એનું નામ જ્ઞાન પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન કે પરિણામમાં મમતા છૂટી ગઈ, કેમ કે પરદ્રવ્ય છે, પરિણામ મારા નથી.
પ્રત્યાખ્યાન એટલે પાછો ફરે,
પ્રત્યાખ્યાન એટલે ત્યાગ.
ત્યાગ
પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. ત્યાગ એટલે જે જ્ઞાને એમ જાણ્યું કે આ પરિણામ પ્રગટ થાય છે તો પરદ્રવ્ય છે, જ્યાં પરદ્રવ્ય જ્ઞાને જાણ્યું ત્યાં એમાં આત્મબુદ્ધિ છૂટી ગઈ, મમતા છૂટી ગઈ, એનું નામ ત્યાગ કર્યો કહેવામાં આવે છે. મિથ્યાત્વનો ત્યાગ એમાં થઈ જાય છે. ખરા છૂટી જાય એ જ્ઞાને જાણ્યું.
બરાબર,
જ્ઞાને એમ જાણ્યું કે આ પરદ્રવ્ય છે, એની પેલા અજ્ઞાન એમ જાણતું હતું કે આ પરિણામ મારા છે, આ પરિણામ મારા છે. હવે જ્ઞાને એમ જાણ્યું કે આ પરિણામ પરદ્રવ્ય છે, એ પરિણામ પરદ્રવ્ય છે, એમ જે જ્ઞાન જાણે છે એને પરિણામમાં મમતા છૂટી અને અપરિણામમાં આત્મબુદ્ધિ થઈ જાય. આ એનું નામ અનુભૂતિ છે. શરૂઆત સંસારની પરિણામમાંથી થાય છે. પરિણામમાં આત્મબુદ્ધિ થાય છે. કેમ કે પર્યાર્થિક નયના વિષય પર્યાય છે, એ પર્યાયને જાણીને પર્યાયમાં બુદ્ધિ કરે છે. પર્યાયમાં બુદ્ધિ કરે છે તો પર્યાયના વિષયમાં લોકાલોકમાં અબુદ્ધિ થઈ ગઈ. પર્યાર્થિક નયની આંખ જ્યાં સુધી ઉગાડી છે ત્યાં સુધી પર્યાયો જીવના પર્યાય જેમ ભાસે છે, પણ જ્યાં દ્રવ્યાર્થિક ને એક ઉગાડી ત્યાં પરદ્રવ્ય ભાસે છે. ભગવાન આત્મા અપરિણામી દ્રષ્ટિમાં આવ્યો તો પરિણામ માત્ર આ પર સ્વભાવ છે અને પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યમાં મમતા કેમ કરું, અને થવાયોગ થાય છે પરદ્રવ્યના પરિણામ. જે ઓલા છ દ્રવ્ય પ્રણમે છે એમ અંદરના છ દ્રવ્ય પ્રણમે છે, એ કુટસ્થ નથી. એ પરદ્રવ્ય પરિણમતું છે અને એક પરદ્રવ્ય સ્વદ્રવ્ય અપરિણામી છે.
બરાબર છે,
સ્વદ્રવ્ય અપરિણામી છે અને પરદ્રવ્ય પરિણામી છે. સ્વદ્રવ્ય જે ઉપાધિ છે એ તો અપરિણામી નિષ્ક્રિય છે, પરમાત્મા છે. પરદ્રવ્ય પરિણમતા હે તું કે ઉસમાં સક્રિય પણ આ હૈ અને મેં તો નિષ્ક્રિય હું. નિષ્ક્રિય તે સ્વદ્રવ્ય અને સક્રિય તે પરદ્રવ્ય. કે તમે ભાઈ છ દ્રવ્ય પરિણામી માનો છો? હા માનીએ છીએ. છ દ્રવ્ય પરિણામી છે, દ્રવ્ય જે પરદ્રવ્ય હોય પરિણામીઓ હોય, જે પરદ્રવ્ય હોય તે પરિણામી હોય, જે સ્વદ્રવ્ય હોય તે અપરિણામીઓ હોય, એને અમે અપરિણામીને આત્મા કહી છે, ઉપાધિ છે.
આ કલગી
જેમ છ દ્રવ્ય પરિણમે છે એમ અંદરનો ગુપ્ત પરદ્રવ્ય છે એ પણ પરિણમે છે, એમાં ક્રિયા થાય છે. અને જેમાં ક્રિયા થાય પરદ્રવ્ય હોય, અને જે નિષ્ક્રિય હોય તે સ્વદ્રવ્ય હોય. નિષ્ક્રિય શુદ્ધ પારણામી કહો, ભગવાન આત્માનું લક્ષણ નિષ્ક્રિય શુદ્ધ અને પારણામિક છે, તેથી તે સ્વદ્રવ્ય છે. અને સક્રિય અને જે પરદ્રવ્ય છે તે પરિણામી છે, એ પરિણમે છે. બસ એ પરદ્રવ્ય ને પરદ્રવ્ય રૂપે જાણો અને સ્વદ્રવ્ય ને સ્વરૂપે જાણો, એનું નામ ભેદ જ્ઞાન. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન છે, અથવા દ્રવ્ય અને પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન છે. પણ અહીંયા પર્યાય તો નામ જ ન લેવું, એને પરદ્રવ્ય છાપવું. જીવના પરિણામ જો કેશો તો મીરા
ચીપટ
જાય, ચીપટ જાય.
જીવને પરિણામ
ન હોય, પંચાસી કઈ માંથી આપણે કાઢ્યું પરિણામ પરિણામ માત્ર પરદ્રવ્ય છે, પરિણામ માત્ર પરદ્રવ્ય છે. એ પરિણામ નો વિભાગ ન કરવો, પરિણામ માત્ર પરદ્રવ્ય છે. અને પરિણામથી જે રહિત છે તે સ્વદ્રવ્ય છે, અને સ્વદ્રવ્ય તે ઉપાધિ છે. બસ એટલું જ. પરિણામમાં આ પરાસિત પરિણામ કે આ સ્વાસિત પરિણામ તો જીવના પરિણામ લાગશે, અને પરદ્રવ્ય છે તો પરદ્રવ્ય એમાં સ્વાસિત પરાસિત ભાગલા પડો નહીં.
પડે
પરિણામ કયો તો પડશે, તો પરિણામમાં આત્મબુદ્ધિ રહી જશે. કે સ્વાસ્થિત પરિણામ મારા અને પરાસ્થિત પરિણામ મારા નહીં, તો એને અમુક પરદ્રવ્યમાં મારા પણ ને અમુક પરદ્રવ્યમાં પર પણ એમ બે ભાગલા ન હોય. પરદ્રવ્ય છે એમ આત્મબુદ્ધિ જાય છે. એકદમ સુખમાં તો એકદમ અગી મુશ્કેલ છે. ઊંચા પ્રકારની જેની જઠાગ્ની
બધી
હજમ થશે. હા, એ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ રહી શકે છે, અને સોનાનું પાત્ર જ નહીં. સોનાનું પાત્ર હોય એમાં સિંહણનું દૂધ રહીએ, ઠીકરાના ઘડા હોય માટીના એમાં સિંહણનું દૂધ તમે નાખો તો ફક્ત ફૂટી જશે, કેમ કે ચીરી નહીં શકે એનું વજન. સિંહણનું દૂધ એવું ભારી હોય છે, વજનદાર, કે બે ટુકડા થઈ જાય માટી. અને ચાંદીમાં નહીં, સોનાના વાસણમાં ચિકાસવાળું છે પેલું સોનું, એમાં રહી શકે. એમ નિકટભવી જીવને આ પરદેવે ભાગશે, દુર્ભવી જીવને પરદેવી નહીં લાગે. જીવના પરિણામ પાસે, જીવના પરિણામ પાસે તો કથનચિતમાં આવશે. કથનચિતમાં આવશે તો વ્યવહારનો પક્ષ રહી જશે, નિશ્ચયનો પક્ષ આવશે જ નહીં. એકલો પ્યોર દ્રષ્ટિનો વિષય, એકલો માખણ. હા હા હા, અંતરતત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાધિ છે. આ એ ઉપાધિ અથવા ત્યાગ જ્ઞાનના સ્વરૂપનું પઠન છે. જે કોઈ આગળ, જે કોઈ શાસ્ત્ર, જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે, વિભાવ ગુણ પર્યાયો એટલે વિશેષ ભાવરૂપ ગુણ પર્યાયો છે, પુરુષસ્થાન માર્ગના સ્થાન, નિશ્ચય રત્ન ત્રિના પરિણામ, વ્યવહાર રત્ન ત્રિના પરિણામ, જેટલા બધા ભાવો ભેદના છે પર્યાયના ભેદો, એ વિભાવ ગુણ પર્યાયો છે. એટલે વિશેષ ભાવ, એક સામાન્ય ભાવ અને બીજો વિશેષ ભાવ છે. તેઓ પૂર્વે એટલે 29મી ગાથામાં વ્યવહારનીના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા છે. ઉપાદેયપણે કહેવામાં આવ્યા છે એટલે કે જીવના પરિણામ છે એ રીતે એને જાણવું એમ કહેવામાં આવ્યું છે. ઉપાદેયનો અર્થ એ જીવના પરિણામ છે એમ વ્યવહારને ના કથનથી એને જીવના પરિણામ તરીકે તું જાણ એમ કહેવામાં આવ્યું હતું. એમ કહેવામાં આવ્યું હતું 19મી ગાથામાં આની પહેલા. પરંતુ વ્યવહાર નહીં ના બળે જીવના પરિણામ કયા હતા. હવે અહીંયા શુદ્ધ નિશ્ચયને ના બળે, ના બળે શુદ્ધ નિશ્ચયને તેવો હેય છે. જેને જીવના પરિણામ કયા એને અહીંયા અજીવ કેવું છે, એને અહીંયા પરદ્રવ્ય કેવું છે, જીવ નથી. અજીવ કહો કે પરદ્રવ્ય કહો, અજીવ અધિકારમાં અજીવ તત્વ કહ્યું છે, જીવ તત્વ નથી કહ્યું. જીવના પરિણામ પણ નહીં, અજીવ કહ્યું. અને અહીંયા કે છે કે વ્યવહાર નહીં ના અપેક્ષાથી આ બધા પરિણામો જીવના પરિણામ છે એમ કહેવામાં આવ્યું હતું. અને એને ઉપાદેય છે એમ કહ્યું હતું. ઉપાદેય એટલે જાણવા લાયક છે. અહીંયા કે છે કે જાણવા લાયક જ નથી પરદ્રવ્ય. બહુ સૂક્ષ્મ વાત છે. હવે જો એને જાણવા લાયક તમે માનો તો તમારો ઉપયોગ જ્ઞાન રહેશે કે જાણવાનો વિષય બનાવ્યો તમે ફરિયાદી, તો આત્મામાં તમારો ઉપયોગ નહીં આવી શકે. જો એ જે 49મી ગાથાનો થોડો ખાતા લઈ લઈ, એની ફૂટનોટ છે, તેમજ તેના પર્યાયોનું પ્રમાણ જ્ઞાનથી જો તો જીવના પર્યાય છે. પર્યાયનું બંનેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે. કથનચિત વ્યવહાર નથી જોવામાં આવે તો પર્યાયો વિદ્યમાન હયાતી છે એવો સ્વીકાર જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મક દ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. પ્રમાણથી જુઓ તો એ છે, પ્રમાણની અપેક્ષા એને ઉડાડી ન શકાય. માટે વ્યવહારની ના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવાયું છે. આ ઉપાધિનો અર્થ વ્યવહાર નહીં ના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવાયો છે. એટલે વ્યવહાર નહીં નો વિષય જાણવાયો તો છે. એવી વિવક્ષાથી જ અહીં વ્યવહાર નહીં ઉપાધેય કયો છે. જાણવાની અપેક્ષા એ, આદરવાની અપેક્ષા એ નહીં, આત્મબુદ્ધિ કરવા માટે નહીં. પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્યને જાણતા પરિણામો જે હોય એને પણ જ્ઞાન જાણે, તો જેને જાણે એને ઉપાધિ કહેવામાં આવે છે. તેમનો આશ્રય કરવા ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષાથી નહીં. એનું અવલંબન લઈને એને આત્મા માનીશ નહીં એવી વિવક્ષા રાખીશ નહીં. વ્યવહારના વિષયોનો આશ્રય, અવલંબન, વલણ, સન્મુખતા, ભાવના તો છોડવા યોગ્ય જ છે એમ સમજાવવા 50મી ગાથામાં વ્યવહાર લઈને સ્પષ્ટપણે એ કહેવામાં આવશે. અહીંયા ઉપાધિ કહેવામાં આવ્યું છે એ જ વ્યવહારની સ્પષ્ટપણે 50 કાથામાં હે કહેવામાં આવશે. જાણવા રોકાય જ્ઞાન નું જ્ઞાન નથી. હે તત્વ ને જાણવા રોકાય તો ઉપાધિ તત્વ ન જણાય. ક્રોધ ને જાણવા રોકાય, ક્રોધ છે એને જાણવા રોકાય તો ક્રોધ થી ભિન્ન જ્ઞાયક તત્વ જાણવા નહીં આવે. હેયને જાણવા રોકાય તો ઉપાદેય તત્વ દ્રષ્ટિમાં નહીં આવે. હેયને કરવામાં રોકાય તો ઉપાદેય તત્વ આત્મા નહીં આવે. હેયને જાણવા રોકાય તો ઉપાદેય તત્વ આત્મા નહીં આવે. મેરુ પર્વત ની ટોચ ઉપર લઈ જાય તે ચક્કર, મેરુ પર્વત પર લઈ જાય અભિષેક ઉપરની વાત છે. ક્રોધ ને જાણવા રોકાય એને આત્મા ક્યાંથી જણાય? ના જણાય. માટે એને પ્રમાણ જ્ઞાન ની અપેક્ષા એ જાણવાનું કહ્યું. પણ જો તું એ નિશ્ચય નહીંથી એને જાણવાનું કહે તો નિશ્ચય એનો વિષય આત્મા નહીં આવે. ત્યારે એ જ્ઞાનનું જ્ઞાય પણ નથી, નિષેધ કરી તો જ્ઞાય ગણાશે. પરિણામ નો કરતા નથી કેમ કે હું કરતા છું, પરિણામ નો હું જ્ઞાતા નથી કેમ કે જ્ઞાય ગણાય છે. બે વાક્ય છે ને, આવે છે ને, એ જ આવે. એક પરિણામ માં મમતા રહીએ છે અને પરિણામ ને જાણવાનું કામ હોતા ક્રોધ મારો છે એમ ક્યાં માનું? તો ક્રોધ ને જાણ્યો હોત તો ક્રોધ છે મારો શ્રદ્ધા માં આવી ગયો તને. એના વિના તું ક્રોધ ને કસાઈ ના દર્શન કરવા શું કામ રોકાણો? ક્રોધ તો કસાય છે, કસાઈ ના દર્શન કરવા ત્યાં અવાર ના પણ ઉઠીને ભગવાન આત્મા જાણવા યોગ છે. આ પણ એક ભરતભાઈ હીરા નો વેપાર છે. આ ચૈતન્ય હીરા નો વેપાર છે. આમાં બિલકુલ નુકસાન નો ચાન્સ જ નથી. ગજબની વાત છે.
ભગવાનની ભાઈ ધાર પર ચાલવાનું ગયો પછી એને પૂછે કે ક્યાં આજુબાજુ જોઈએ
ભાઈ? બિલકુલ દેખાતું
જોવા જાય તો કપાઈ જાય,
કપાઈ જાય. પરિણામને જોવા જાય તો એનો આત્મ કપાઈ જાય, ખલાસ થઈ જાય. પરિણામને જોવા જેવા નથી, દ્રષ્ટિમાં આત્મા નહીં આવે. પરિણામને જોવાનું બંધ કરી ત્યારે નવું એક જ્ઞાન પ્રગટ થાય છે અંદર. પરિણામને જાણવાનું બંધ થાય જયારે, એ બંધ ક્યારે થાય કે શ્રદ્ધા એને વ્યક્તિ કે હું પરિણામ ને જાણતો જ નથી. કેમ કે પરિણામ પરદ્રવ્ય છે, પરદ્રવ્ય જાણતા સ્વદ્રવ્ય નહીં જણાય. માટે મને મારો સ્વદ્રવ્ય આત્મા જાણવાનો ભાવ જાગ્યો છે એટલે પરિણામ ને જાણવાનું હું બંધ કરું. શ્રદ્ધા કા બાળ
વેક્યુમ બ્રેક,
વેક્યુમ બ્રેક,
અરે ક્લાસિક
વેક્યુમ બ્રેક માં એક ઇંચ આગળ ન જાય,
ન જાય,
એનો વેક્યુમ કહેવાય.
જ્ઞાનું ક્યાં જ્ઞાનું ભૂલી જાય છે, જ્ઞાન કે જાણતું ભૂલે
પર ને જાણતો જ નથી. પરિણામ જે પડ્યો છે એને જાણવાથી વ્યવરત થઈ જાય. આવું બ્રહ્માંડ ના ભીરા છો એ તો કોઈ સમર્થ ગણતર જેવા હોય કાઢી શકે. આપણે
શું સત્સઈ સદી ચીજ સુધી
હે
જબ તક પર્દા નહીં મારેગા તબ તક એ ચીજ ખોલેંગે નહીં.
બસ એ પર્દા મેઇન ચીજ હે. આ ગાથાનું અને આરતી ગાથાનું હાર દો, પરિણામ માત્ર પરદ્રવ્ય છે, એ હાર છે. પરદ્રવ્ય કહ્યું ખલાસ, નિશંક થઈ ગયો એ પરદ્રવ્ય છે.
સબ નિશંક
માતા ભી છૂટ ગઈ, ઉસકા જાનના ભી છૂટ ગયા,
બંધ હો ગયા. પર્યાય દ્રષ્ટિ છે ને, પરિણામમાં મમતા એમ નામ પર્યાય દ્રષ્ટિ કહેવાય. પર્યાય દ્રષ્ટિ એટલે પરિણામ મારા, આ પરિણામ મારા, આ પરિણામને મારે સુધારવા. પરદ્રવ્ય છે, પરદ્રવ્ય સુધારી શકાય, પરદ્રવ્ય સુધારી
શકાય,
સુધારી શકાય. આ ગામમાં છે એ તમે સુધારી શકશો કોઈ તો પરિણામને સુધારી શકાય કેમ કે પરદ્રવ્ય છે.
પરદ્રવ્ય
समस्त चक्रवर्ती ना वैभव करता कुंकुन की वाणी जो ज्ञान में आए आ वैभव वी जाए वैभव कई नहीं आ રાજપાટ છોડી દીક્ષા લઈએ એમાં શું હોય તો દીક્ષા લઈએ શાંતિનાથ ભગવાન ભરત મહારાજા ચક્રવર્તી હતા અને શા માટે દીક્ષા લીધી જંગલમાં ગયા જો એમાં શું હોય તો શા માટે જંગલમાં ગયા એમ જો હીરાના વેપારમાં સુખ હોય તો શું કામ સ્વાધ્યાય કરે સુખ નથી માટે સ્વાધ્યાય કરે છે
બરાબર
થોડો ટાઈમ તો આત્મા માટે કાઢો હું કાંઈ એમ નથી કહેતો કે તમે સાધુ થઈ જાઓ બાવા થઈ જાઓ દીક્ષા લઈએ હું કહું છું હું એટલું કહું છું ગણભાઈ કે તમે આઠ કલાક દુકાને જાઓ છો આઠ કલાક જાઓ સવા આઠ કલાક જો પાંચ કલાક વધારે પરને માટે પણ આત્મા માટે તો કલાક બે કલાક કાઢો આઠ કલાકની સામે ખરેખર તો નવ કાઢવા જેવી નવ કલાક પણ આઠ કલાકની સામે એક કલાક બે કલાક તો આત્માનું કઈ ચર્ચા કરો વિચાર કરો કઈક સાંભળો કઈક કરો સુખી થવું છે મને દુઃખ ને રસ્તે ચડવું છે સુખ ક્યાંથી મળશે નહીં મળે વેપાર રોજગાર ચાલુ રાખો સાઈડ બિઝનેસ કરો ને મુખ્ય બિઝનેસ તો પછી તમને જ્યારે રુચિ વધારે જાગે ત્યારે મેઇન કરજો એને કોને પછી ગૌણ કરજો સમજી ગયા પણ અત્યારે સાઈડ બિઝનેસ તો શરૂ કરો સાઈડમાં એટલે તમારી દુકાનનું ચાલુ રાખો અને સાથે સાથે કલાક બે કલાક આ ભાઈ સાહેબ સવારે પાંચ વાગે ઉઠે છે અને ટેપ સાંભળે છે રાતના નવ થી દસ ટેપ સાંભળીને સૂવે છે બે કલાક ટેપ ગુરુદેવનું અને બે કલાક વાંચન ચાર કલાક કાઢે હવે એને વ્યવસાય તો છે એ કઈ સાધુ તો થયા નથી સાધુ નથી થયા છતાં કામ કરી શકે કે નહીં પૂછો તો ખરા તમે શું કરો તો અનુકરણ થાય ભાઈ
એટલી મોટી કન્ફર્મ છે ભાઈ જવાબદારી મોટી હોવા છતાં હું કોમ્પ્યુટર
સવારના પાંચ વાગે ઉઠીને પહેલી ટેપ સાંભળે રાત્રે સુતા પહેલા ટેપ સાંભળે અને એ સિવાય કલાક બે કલાક વાંચન તો કરું છું એટલે મારું કહેવાનું હશે એની પ્રશંસા કરું છું નહીં પણ એવું કંઈક અનુકરણ કરીને કંઈક સાઈડ બિઝનેસ આત્માનું કરો આ કાંઈ હાથમાં નહીં બધા પ્રશંસા કરશે ભરતભાઈ બહુ સારા ભરતભાઈ બહુ સારા ને 99 વખત ભરતભાઈ આવશે અને એક વખત ના પાડશે કઈ આ સંસાર છે અજ્ઞાનીનો ભરોસો કરવા જેવો નથી જે માન આપે એ ટકો મારે અપમાન કરી નહીં જીવ દગાબાદ છે દુતાડાની ટોળી છે આચાર્ય ભગવાને કહ્યું છે દુતાડાની ટોળીથી સંભાળજે ભગવાન હાથમાં દગો નહીં કોઈ એ તકો નહીં મારે હો થાકેલો પાકેલો હાથમાં પાસે જશે આવ 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 એમ કે આ પદ તારું છે આ પદ તારું છે એમ કે જ્યાં પરિણામ પરદેવે કહ્યું ચૈતન્ય ગોળો જુદો પડી ગયો સૌદ્રવ્ય પરદ્રવ્ય થી જુદો પડી ગયો
એકદમ વીર તો છારા ઘણી સક્ષમ ભૂલને ભાઈ એટલું સુંદર માઇક્રોસ્કોપ થી મોટી કરીને બતાવો છો કે જે પરિણામ સૂક્ષ્મતમ એને સમજવા ડિફિકલ્ટ એમાં મમત્વ થાય છે કે નહીં એ તો વિચારવાનો
અવકાશ
એને મેં માઇક્રોસ્કોપ મૂકીને કીધું કે આ પરિણામ નથી આ તો પરિણામે છે કારણ કે એનો સમાચાર આત્માથી
જુદો છે
પછી એને કેવું નથી પડતું કે હવે મમતા મૂક
ના નહીં કેવું પડે
પછી તો
જે જ્ઞાનમાં એ પરિણામે જાણવું એ જ્ઞાનમાં મમતાનો ત્યાગ થઈ ગયો
બરાબર
મમતાનો ઉત્પાદ નહીં થાય પછી
બરાબર
મમતાનો ઉત્પાદ તો એ જીવના પરિણામ ભાષે છે ત્યાં સુધી કર્મદેવ ભાષે ત્યારે મમતા થાય જ નહીં તમે આ ઉપરનો છે બાળક એમાં મમતા થાય તમારી, તમારા આજુબાજુ છે એટલે મમતા થાય,
ખાલી માણસ થાય
કેમ? મમતા થાય જ નહીં, કેમ કે પર છે, પર ગણ્યું એમાં મમતા કેમ થાય? એમ આ પર ને જાણે જયારે ત્યારે મમતા છૂટી જાય, જીવના પરિણામ જાણે ત્યાં સુધી મમતા રહી જાય.
બહુ સરસ, એટલું સરસ.
આવી વાત ભાઈ કુકુંદ આચાર્ય કહી શકે કોઈ તાકાત નથી. આજે રાત્રે 8-9 છે, આજે આજે સુધાત્મ દ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં. 50 કથા શુદ્ધ નહીં ના મળે તે હોય છે, શા કારણ થી? એનું કારણ આપે છે સત્યા, એ કહ્યું શા કારણ થી? એ છે એનું કારણ બતાવો. એ છે તો આપે કહ્યું, મને મંજૂર છે, પણ કારણ માગે છે. કારણ કે તેઓ પર સ્વભાવ છે, તેઓ એટલે પર્યાય માત્ર, 14 મૂળ સ્થાન પર સ્વભાવ છે, ધર્મના પરિણામ પર સ્વભાવ છે, ધર્મી સ્વસ્વભાવ છે. કારણ કે તેઓ પર સ્વભાવ, બધા પર્યાયો પર સ્વભાવ, અને તેથી પરદ્રવ્ય છે. હવે પરદ્રવ્ય નો લોજિક આપે છે કે પરદ્રવ્ય શા માટે કે છે ને, કે પર સ્વભાવ છે. આત્માના સ્વભાવની હારે એને મળતા પણ નથી, આત્માના સ્વભાવની હારે જે ભાવને મળતા પણ ન હોય તેને અમે પર સ્વભાવ કહીએ છીએ. અને પર સ્વભાવ હોય પરદ્રવ્ય જ હોય, પર સ્વભાવ છે માટે પરદ્રવ્ય છે, પરદ્રવ્યનું કારણ એ. સર્વ વિભાવ ગુણ પર્યાયથી રહી પર્યાયના લક્ષે પર્યાય ઉત્પન્ન થતી નથી, માટે જે પરદ્રવ્યના લક્ષે વિતરાગ ભાવ પ્રગટ થતો નથી એમ પર્યાયના લક્ષે વિતરાગ ભાવ પ્રગટ થતો નથી, માટે જે પરદ્રવ્યના લક્ષે વિતરાગતા ન થાય તે પર્યાયના લક્ષે વિતરાગ થાય, માટે પર્યાયને પરદ્રવ્ય કહેવાય. એ ગુરુદેવ પણ અર્થ
કહેવાય.
સર્વ વિભાવ ગુણ પર્યાય રહી, સર્વ શબ્દ વાપરો વિશેષણ હો, સર્વ કીધું ભાગલા નહીં પાડવાના, સર્વ પ્રકારના જે વિશેષ ભાવો છે પર્યાયના એનાથી રહી. શુદ્ધ અંતતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાધિ છે, બસ. સર્વ વિભાવ ગુણ પર્યાયથી રહી શુદ્ધ અંતતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાધિ છે. હવે જે સ્વદ્રવ્ય ઉપાધિ છે એ કેવું છે, ઉપાધિ તત્વ કેવું છે એનો અર્થ કરે છે. વખત થઈ ગયું હોય આવી ગયું મૂળ. હવે આ સ્વદ્રવ્ય જે ઉપાધિ છે અને એ ગુણોને આધાર પારણામિક છે, એ પારણામિક ભાવને આધારે ગુણો છે, માટે પારણામિક ભાવ જેનો સ્વભાવ હોય એ સ્વદ્રવ્ય છે. પારણામિક ભાવ જેમાં નથી તે પરદ્રવ્ય છે. જેને પારણામિક ભાવ નહીં હે તો પરદ્રવ્ય મેળે લીએ. આ રીતે ગુરુ મહારાજ શુક્લ જ્ઞાન ની શ્રેણીમાં લીન થઈ જાય છે, લીન થાય છે. સાઈડ બિઝનેસ શરૂ કર્યો, નુકસાન નહીં થાય. બીજું કહું, લાલચ નથી આપતો, હકીકત કહું, સ્વાધ્યાય લક્ષ્મી કમાતા આવું લક્ષ્મી જોતી હોય ને તો સાચે કરો,
ભલે એની લાલચ આપીને પણ કરો ને.
અજ્ઞાનીને પૈસા કમાતા આવતું નથી, ત્યારે કે શું કેવી રીતે પૈસા કમાય? ભગવાનના પાપ કમળમાં પૂજા કરશે ભેગો થશે. કેટલાય વર્ષ પહેલા આ નિયમસાર શાસ્ત્રો જીતતું હતું અને આ શ્લોક આવ્યો, મેં એની વ્યાખ્યા કરી. એમાં એક ભાઈ બેઠો હતો આપણા બહુ સમજી ગયા, અને 5,000ની ગોળી નહીં. કેટલી? 5,000ની ગોળી નહીં. આ શ્લોક સાહેબ બીજે દિવસથી પૂજા કરવા, બીજા દિવસથી છોડી ગયો. હોશિયાર માણસ છે બહુ, સમજી ગયા. બીજા દિવસથી ભાઈ પૂજા કરવા લાગી ગયો. આજે એની પાસે કરોડો છે, 5,000ની ગોળી નથી, છૂટી ગયો. એ તો સાધારણ વાત છે, પૈસાનો ઢગલો તો એમાં આત્માને શું લાભ છે? સાધારણ વાત છે, બહાર ની અનુકૂળતા બસે. પણ જો એના નિમિત્તે તમે આ કરવા બેસો તો મીઠા કરો પાપ લાગશે. પૈસા માટે જો તમે સ્વાધ્યાય કરશો તો હારે મીઠા કરો પાપ લાગી જશે, એ ધ્યાન રાખજો. હા, જરા જોખમ છે. લાલબત્તી સ્વાધ્યાય તો આત્મહિત માટે કરવું, આત્મહિત કરતા કરતા જે નિકલ ધ્યાન ના થાય, શું ભાવ તો આવે છે, શું ભાવથી પૂજ બંધાય, પણ ઈચ્છા નથી.
રાજીપતિઓના અનેક મહાવૈભવોને સાંભળીને તથા દેખીને જે જન્મથી ભોગ જ ક્લેશ કેમ પામે?
બીજાનો વૈભવ જોઈને તું સુખ નું કામ થાય, દુઃખી થાય. તને હું સુખ નો ઉપાય બતાવું એના જેવો થવા માટે.
રાજીપતિઓના અનેક મિત
ધરાધિપતિ એટલે રાજાઓ ચક્રવર્તી
મહાવૈભવને સાંભળીને તથા દેખીને હે જન્મથી તું અહીં ફોગટ ક્લેશ કેમ પાડે? તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત
થાય, પુણ્યથી પ્રાપ્ત થાય છે વૈભવ.
તે પુણ્ય ઉપાર્જનની શક્તિ જીવનાથના પાદ પદ્મયુગની પૂજામાં છે.
એવું પુણ્ય આવી જાય કે આ બનેલો બનાવ હું છું, બનેલો પ્રત્યક્ષ આ 20 વર્ષથી વાત કરું છું. 20 વર્ષ પહેલા વ્યાખ્યાનમાં આવતો હતો સાહેબ, બીજે દિવસે મેરે જોયો. હા, આ વાત એને પકડી થોડો ટાઈમ થયો એકદમ. આજે એક કરોડ ઉપર છે.